સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 11/2/2015. વચનામૃત વડતાલ 5. ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882 માક્ષરવદી ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તર દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષ હેઠે વેદી ઉપર ઢોલિયાને વિશે ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને અતિ સૂક્ષ્મ એવા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ઘણા જ ધારણ કર્યા હતા અને શ્રવણ ઉપર મોટા બે બે ગુલાબના પુષ્પના ગુચ્છ ધારણ કર્યા હતા અને પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમગ્ર તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાંકડા વાંકડા પ્રશ્ન કરો જે, જેણે કરીને સૌનું આળસ ઉડી જાય, એમ કહીને પોતે આથમણી કોરે ઓસીકું કરીને પડખાભર થયા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે,
દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે.
એ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાને એમ કહ્યું છે, જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમયી માયા તેને તરે છે. ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થકાં કાંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે, તેને માયા વિના બીજું કોણ કરતું હશે, એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા હતા તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા હવાજે, માયાના જે ત્રણ ગુણ છે તેમાં તમો ગુણના તો પંચભૂત ને પંચમાત્રા છે અને રજોગુણના 10 ઇન્દ્રિયો બુદ્ધિ ને પ્રાણ છે અને સત્વગુણના મન ને ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા છે. તે જે જે ભક્ત થઈ ગયા છે તે સર્વેમાં એ ત્રણ ગુણના કાર્યરૂપ જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે સર્વે હતા. માટે એનો એમ ઉત્તર છે, જે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા છે એ ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી અને એ ભગવાન તો માયા ને માયાનું કાર્ય જે ત્રણ ગુણ તે થકી પર છે. એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે પોતપોતાની ક્રિયાને વિશે પ્રવર્તે છે તો પણ એ માયાને તર્યો કહેવાય, કેમ છે એ માયાનું કાર્ય પોતાને વિશે તો હોય પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રકટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન તેને તો એ માયાના ગુણથી પર સમજે છે. માટે એને પણ માયાથી પર જ જાણવો અને બ્રહ્માદિક દેવ ને વશિષ્ઠ, પરાશર, વિશ્વામિત્રાદિક ઋષિ એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાણો છે તે શાસ્ત્રમાં પણ લખ્યું છે. માટે તે શું મુક્ત ન કહેવાય ને માયાને તર્યા ન કહેવાય? સર્વે મુક્ત છે ને સર્વે માયાને તર્યા છે. અને એમ જો ઉત્તર ન કરીએ તો એ પ્રશ્નનું સમાધાન થાય નહીં, માટે એ જ ઉત્તર છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનને આશ્રય જવું તે આશરાનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાને ગીતામાં કહ્યું છે, જે
સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચ.
એ શ્લોકમાં એમ કહ્યું છે, જે બીજા સર્વધર્મનો પરિત્યાગ કરીને મારે એકને શરણે આવ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું શોક માં કર. અને એવો જે ભગવાનનો દ્રઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે અને જે જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. પછી નાજે ભક્ત પૂછ્યું છે, જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય ને બોલ્યામાં તો નક્કી હરિભક્ત હોય તેના જેવું જ નિશ્ચયનું બળ દેખાડતો હોય તે શી રીતે કરીને કળ્યામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્તનો સરસ નરસ નિશ્ચય હોય તે તો ભેળા રહ્યા થકી અને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાઈ આવે છે, પછી જેને થોડો નિશ્ચય હોય તે કચવાઈને સત્સંગના ભીડામાંથી માગ દઈને એકાંત પકડીને જેવું થાય તેવું ભજન કરે, પણ હરિભક્તની ભીષણમાં રહેવાય નહીં, માટે ભગવાનનો આશરો પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો છે, અને તેણે કરીને ભક્ત પણ ત્રણ પ્રકારના છે. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ કસર મટીને કનિષ્ઠ હોય તે આ જન્મને વિશે જ ઉત્તમ ભક્ત થાય કે ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદી એ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે, અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે, અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે, એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય, ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વર્તાલનું 5મું જે તે થયું.
વચનામૃત વડતાલ 6, ચીમન રાઉળજીના પ્રશ્નનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના માક્ષરવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા, ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા, ને પાગને વિશે પુષ્પના તોરા લટકતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ચીમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ જ્યારે પ્રથમ પ્રલય કાળે કારણ શરીરે યુક્ત થતા માયાને વિશે લીન હતા, પછી સૃષ્ટિ સમયને વિશે એ જીવોને સ્થૂળ સૂક્ષ્મદેહની પ્રાપ્તિ થઈ તથા દેવ મનુષ્ય પશુ પક્ષી આદિ રૂપ જે વિચિત્રપણું થયું તે કર્મે કરીને થયું અથવા ભગવાનની ઈચ્છાએ કરીને થયું? અને જો કર્મે કરીને થયું એમ કહીએ તો જૈન મતની સત્યતા થાય, અને જો ભગવાનની ઈચ્છાએ કરીને થયું એમ કહીએ તો ભગવાનને વિશે વિષમપણું ને નિર્દયપણું આવે, માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્ન તમને પૂછતા આવડ્યો નહીં કેમ? જે કારણ શરીર છે તેને વિશે સ્થૂળ સૂક્ષ્મ એ જે 2 દેહ તે બીજ વૃક્ષ ન્યાય કરીને રહ્યા છે, માટે એને કારણ શરીર કહે છે, અને એ જે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે ને અનાદિ છે ને સંચિત કર્મે યુક્ત છે, અને જેમ બીજને ને ફોતરાને નિત્ય સંબંધ છે અને ભૂમિને ને ગંધને જેમ નિત્ય સંબંધ છે તેમ જીવને ને કારણ શરીરને નિત્ય સંબંધ છે, અને જેમ પૃથ્વીને વિશે બીજ રહ્યા છે તે વર્ષાકાળે જળના યોગને પામીને ઉગી નિસરે છે, તેમ માયાને વિશે કારણ શરીરે યુક્ત થકા રહ્યા એવા જે જીવ તે ઉત્પત્તિકાળને વિશે ફળપ્રદાતા એવા જે પરમેશ્વર તેની દૃષ્ટિને પામીને પોતપોતાના કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે, અને નાસ્તિક એવા જે જૈન છે તે તો કેવળ કર્મને જ કરતા કહે છે, પણ પરમેશ્વરને કર્મ ફળપ્રદાતા નથી કહેતા તે નાસ્તિકનો મત ખોટો છે. માટે એકલું કાળનું જ બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં, ને એકલું કર્મનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં, ને એકલું પરમેશ્વરની ઈચ્છાનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં. એ તો જે સમયે જેનું પ્રધાનપણું હોય તે સમયે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કયું હોય, પણ સર્વ ઠેકાણે એનું એ લેવું નહીં કેમ? જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનો જે સત્યયુગ તેને વિશે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થતા અને સર્વે બ્રાહ્મણ હતા, અને મનમાં સંકલ્પ ધારે ત્યારે સંકલ્પ માત્રે કરીને જ પુત્રની ઉત્પત્તિ થતી, અને સૌને ઘેર કલ્પવૃક્ષ હતા, અને જેટલા મનુષ્ય હતા તે સર્વે પરમેશ્વરનું જ ભજન કરતા, અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે મનુષ્યના સંકલ્પ સત્ય રહ્યા નહીં, જ્યારે કલ્પવૃક્ષ હેઠે જાય ત્યારે સત્ય સંકલ્પ થાય, અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય, અને જ્યારે દ્વાપરયુગ આવ્યો ત્યારે સ્ત્રીનો અંગસંગ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય, અને એવી રીતે જે સત્યયુગ ત્રેતાયુગની રીત તે સર્વે સત્યયુગ ત્રેતાયુગમાં ન હોય, એ તો પ્રથમ સત્યયુગ ને પ્રથમ ત્રેતાયુગ હતા તેમાં હતી. એવી રીતે જ્યારે શુભકાળ બળવાનપણે પ્રવર્તે ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્યને ન્યૂન કરી નાખે છે, અને જ્યારે અતિશય દુર્ભિક્ષ વર્ષ આવે ત્યારે સર્વે પ્રજાને દુઃખ આવે અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવધિ માણસ એક કાળે મરાઈ જાય છે, ત્યારે શું બધાયનું એક ભેળે શુભ કર્મ ખૂટી ગયું? એ તો અશુભ કાળની જ અતિશય સામર્થ્ય છે. તેણે જીવના શુભ કર્મના બળને હટાવી દીધું, માટે જ્યારે બળવાન કાળનો વેગ પ્રવર્તે ત્યારે કર્મનો મેળ રહે નહીં. કર્મમાં સુખ લખ્યું હોય તે દુઃખ થઈ જાય, ને કર્મમાં જીવવું લખ્યું હોય તે કાળે કરીને મરી જાય. એવી રીતે જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે કાળે કરીને જ સર્વ થાય છે એમ શાસ્ત્રમાં લખ્યું હોય, અને જ્યારે ઘણાક મનુષ્ય ભગવાનના એકાંતિક ભક્ત થાય છે ત્યારે કળિયુગને વિશે પણ સત્યયુગ થાય છે. એ ઠેકાણે એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભકર્મ તેનું જોર શાસ્ત્રમાં કયું હોય પણ કાળનું જોર કયું ન હોય તે વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મતવાળા છે, તે કેવળ કર્મને જ સર્વ કરતા કહે છે પણ એમ નથી જાણતા છે એ તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સામર્થ્ય કયું છે, પણ વિમુખ જીવના કર્મનું એવું સામર્થ્ય કયું નથી. અને જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રકટ થાય છે જે આ દેહે કરીને તો પાત્ર કુપાત્ર જે જે જીવને મારી મૂર્તિનો યોગ થાય તે સર્વનું કલ્યાણ કરવું છે, ત્યારે એ કાળનું ને કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહીં, ત્યારે તો એકલું પરમેશ્વરનું જ સામર્થ્ય રહે છે. તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે મહાપાપણી જે પૂતના તેણે ભગવાનને ઝેર આપ્યું તેને શ્રીકૃષ્ણ ભગવાને પોતાની માતા જે યશોદાજી તે બરોબર ગતિ આપી, અને બીજા પણ મહાપાપી દૈત્ય હતા તે ભગવાનને મારવા આવ્યા હતા તેને પણ શ્રીકૃષ્ણ ભગવાન પરમપદ આપતા હવા, ને બીજા પણ જે જે ભાવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધને પામ્યા તે સર્વેનું કલ્યાણ કર્યું. માટે એ ઠેકાણે તો પરમેશ્વરનું જ બળ અતિશય કહ્યું છે, પણ કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય નથી કહ્યું. માટે જે ઠેકાણે જેવું પ્રકરણ તે ઠેકાણે તેવું જાણવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે વર્તાલનું છઠ્ઠું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 8 સર્વોપરિ નિશ્ચય અને મહાત્મ્ય.
વાત 19 સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે એક વખતે એમ વાત કરી જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ને મહિમા એ પાંચે ગુણમાં અવાંતર દોષ કેમ આવી જાય છે તે કહીએ છીએ. હવે જે ધર્મ છે તે સત્સંગમાં અચળ પાયો કરાવે એવો એમાં ગુણ છે, પણ કેવળ ધર્મ પ્રધાન થઈ જાય તો ભક્તિ અધિક બીજા ચાર ગૌણ થઈ જાય, તેમજ પ્રગટ ભગવાન ને પ્રગટ સાધુ તે પણ ગૌણ થઈ જાય. અને જ્ઞાનમાં એ ગુણ છે જે જીવથી કરીને પુરુષોત્તમ ભગવાન પર્યંત સર્વના સ્વરૂપને યથાર્થ જાણે તથા સત્ય અસત્યનો વિવેક થાય ત્યારે અહીંથી તે ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી જે માયિક સુખ ને દુઃખ માત્ર ખોટા થઈ જાય અને એના કાર્યમાં મોહ પામીને તેના પ્રવાહમાં લેવાય નહીં. એ જ્ઞાનને વિશે ગુણ છે, પણ કેવળ જ્ઞાન એક જ પ્રધાન થાય તો બીજા ધર્માદિક ચારેય ગૌણ થઈ જાય, ને પ્રગટ ભગવાન ને પ્રગટ સાધુ તે પણ ગૌણ થઈ જાય, ને અહમ ભાવ વૃદ્ધિ પામીને પ્રગટ ભગવાન ને સત્પુરુષ થકી શુષ્ક થઈને ઉદાસ થઈ જવાય ને તેમાં મનુષ્ય ભાવ પલઠાય એ જ્ઞાનમાં દોષ કહેવાય છે. અને વૈરાગ્ય કરીને પ્રકૃતિ પુરુષ પર્યંત જે માયિક પિંડ બ્રહ્માંડ આદિ સર્વે રૂપ ને આકાર માત્ર ને અત્યંત નાશવંત ને દુઃખરૂપ ને સ્વપ્ન તુલ્ય અસાર જાણીને તે સર્વને વિશેથી પ્રીતિ ટળી જાય ને તેમાં કોઈ કાળે સત્યપણાની ને સુખપણાની ભાવના થાય નહીં તે વૈરાગ્યને વિશે ગુણ જાણવું. પણ કેવળ વૈરાગ્ય પ્રધાન થઈ જાય તો પ્રગટ ભગવાનને પ્રગટ સત્પુરુષ તે ગૌણ થઈ જાય, અને ભગવાનને સત્પુરુષને વિશેથી મન લુખ્ખું થઈ ભક્તિ થકી પડી જવાય એ વૈરાગ્યને વિશે દોષ જાણવો, અને ભક્તિ એ કરીને તો પ્રગટ ભગવાન તથા પ્રગટ સંત રાજી થાય ને સત્સંગમાં મોટપ મળે એ ભક્તિનો ગુણ છે. પણ કેવળ એક ભક્તિ જ પ્રધાન થઈ જાય તો જ્ઞાન આદિ ચારે ગૌણ થઈ જાય ને સ્વભાવ વધી જાય, પછી કોઈ ટોકે પણ ન ખમાય. અને પ્રગટ ભગવાન ને પ્રગટ સત્પુરુષ થકી સ્વભાવને વશ થઈને નોખું પડી જવાય એ ભક્તિને વિશે દોષ જાણવો.
અને મહિમા સમજવામાં એ ગુણ
જે દસ દસ મૂર્તિઓ સહિત એવા જે અસંખ્યાત બ્રહ્માંડ તથા તેના અધિપતિ પ્રકૃતિ પુરુષ ને મહાકાળ પર્યંત કોઈની મોટપ ઐશ્વર્ય સામર્થ્ય તે લેશ માત્ર પણ નજરમાં આવે નહીં. અને પ્રકૃતિ પુરુષના કાર્યમાં દાઢું અંબાઈ જાય ને સાક્ષાત અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને પોતે પ્રગટ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ તેને વિશે સદા નિમગ્ન રહે ને એ મહિમાનો ગુણ છે. પણ કેવળ એક મહિમા જ પ્રદાન થઈ જાય તો ધર્મ ભક્તિ આદિ ચારેય ગૌણ થઈ જાય, અને વેદાંતને પામી જે ઇન્દ્રિયો અંતકરણ તે મોકળા થઈ જાય તથા ભગવાનને પ્રત્યક્ષ સ્વરૂપને વિશે માન આવે પણ હલકું થઈને તેમની સેવામાં વર્તાય નહીં એ મહિમામાં દોષ જાણવો. વાત 20મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે એક વખતે એમ વાત કરી જે એક સમયે મહારાજ કહે જે અમે ઉદાસ થયા છીએ કેમ જે અમારા કોઈ નહીં, ત્યારે ભક્તોએ કહ્યું જે આ સાધુ બ્રહ્મચારી પાળા હરિજન તે સર્વ તમારા છે ને તમે તો કહો છો જે અમારા કોઈ નહીં, ત્યારે મહારાજ બોલ્યા જે અમારા હોય તો અમને રાખે નહીં, આ તો કહેવાય અમારા ને અહીંયામાં રાખે બીજાને તે અમને બહુ ખરખરા થાય છે કેમ જે દીક્ષા અમારી વેશ અમારા તિલક કંઠી અમારી લુગડા રોટલા બધું અમારું અને રાખે બીજાને તે અમને બહુ વસમાં લાગે છે. ત્યારે ભક્તોએ કહ્યું જે મહારાજ જે તમને ન રાખે તે એને ખોટ, પણ તમને ઉદાસી સા સારું થાય છે. ત્યારે મહારાજ બોલ્યા જે તમે સમજ્યા નહીં, જેમ કોઈ ક્ષત્રિય વર્ણ અને આકરો માણસ હોય ને તેની સ્ત્રી કોઈ બીજા પુરુષના ઘરમાં જઈને ધમધમાટી દે ત્યારે તેના ધણીને કેવા વસમાં લાગે, ત્યારે તે ભક્ત કહે કે મહારાજ એ તો જો મળે ને તો માથું કાપી નાખે. ત્યારે મહારાજ બોલ્યા જે અમને પણ એવા વસમાં લાગે છે કેમ જે દસ દસ મૂર્તિઓના સહિત અસંખ્ય કોટી બ્રહ્માંડો તો અમારે રહેવાનું ધામ જે અક્ષર બ્રહ્મ તેના રોમ રોમ પ્રત્યે રહ્યા છે, એવા મોટા જે અક્ષર બ્રહ્મ તેના પણ સ્વામી ને ઉપાસ્ય મૂર્તિ એવા જે અમે સર્વોપરી પુરુષોત્તમ ભગવાન તે કેવળ કૃપા કરીને અનંત જીવના આત્યંતિક મોક્ષને માટે આ મનુષ્ય લોકમાં પધાર્યા છીએ, તો પણ અમને જે આવી રીતે નથી જાણતા અને અમને મેલીને બીજાને વળગે છે તેને તો અતિશય ભૂલ્યા જાણવાની અને તેને તો બહુ ખોટ જવાની, કેમ જે જીવને માયા પર કરી અક્ષરધામની પ્રાપ્તિ કરાવવી તે તો અમારાથી કે અમારા સંબંધવાળા સત્પુરુષ થકી જ થાય છે. વાત 21મી. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે એક વખતે વંડામાં ઓરડા ચણાતા હતા તે કામ જોવા મહારાજ પધાર્યા, ત્યારે કરસનદાસ કોઠારી ભેળા હતા તે બોલ્યા જે મહારાજ ઓરડા બહુ સારા થયા. ત્યારે મહારાજ બોલ્યા જે પૃથ્વી ઉપર પિંડા ચડાવ્યા છે તે પડી જશે ત્યારે પાછા પૃથ્વીમાં સમાશે, તેમાં તમે શું વખાણો છો, એમ કહીને આસન ઉપર બિરાજમાન થયા અને આગળ ભણનારા સાધુ આવીને બેઠા. પછી તેમને મહારાજ કહે જે સાંભળો એક જ્ઞાનની વાત કરું છું, વડતાલમાં અમે રામ પ્રતાપભાઈ વાળા બંગલામાં ધ્યાન કરતા હતા, ત્યાં માણસનો ભીડો બહુ થવા લાગ્યો, ત્યારે વિચાર થયો જે એક ઢોલિયો ને બે સેવક સમાય એવી જગા હોય તો ઠીક, પછી આથમણી કોડે એવો બંગલો કરાવીને તેમાં થોડાક દિવસ ધ્યાન કર્યું, પછી તેમાં પણ એમ વિચાર થયો જે આ જગા પણ પડી જાય તેવી છે, માટે કોઈ પર્વતની ગુફામાં જઈને ધ્યાન કરીએ તો ઠીક. પછી તેમાં પણ વિચાર થયો જે પણ પ્રલયકાળને વિનાશ થઈ જાય છે. પછી તો બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક, પ્રધાન પુરુષનું સ્થાન, મૂળ પ્રકૃતિ પુરુષ પર્યંત સર્વે સ્થાન ધ્યાન કરવા સારું જોયા. ત્યાં તો એ સર્વ પ્રલયમાં નાશવંત જણાય. પછી અંતર્દ્રષ્ટિને કરીને જોયું તો અમારા હૃદયમાં પ્રકાશ દેખાણો ને અક્ષર બ્રહ્મ તેને વિશે ભગવાનની મૂર્તિ દેખાણી, ત્યારે જાણ્યું જે આ સ્થાનક ધ્યાન કરવા જોગ છે, માટે ત્યાં રહીને ધ્યાન કરવું. એમ કહીને તે સર્વે સાધુને કહ્યું જે તમે ભણો લખો તે તો ઠીક છે, પણ અક્ષર બ્રહ્મ તે રૂપ થઈને અમારું ધ્યાન કરવું એ કરવાનું છે, તે કરજો.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 18. અસત્પુરુષ, અસાધુ. ઇંગોરાળામાં શ્રીહરિ કહે, અમારી આજ્ઞા પાળે નહીં અને મનમુખી થઈને ધર્મનું અપાર પાલન કરે, ખાનપાનનો ત્યાગ કરે, લોકમાં મહાવૈરાગ્ય દેખાડે, ફાટેલા તૂટેલા વસ્ત્ર પહેરે, મુખમાં મારું નામ ઉચ્ચારે અને મને સંભાળીને ખૂબ મારો મહિમા કહે અને રડે, સત્સંગ અને સંતનો મહિમા પણ વારંવાર અપાર કહે, પોતાનું તન સૂકવી નાખે, અહોનિશ અમારું રટણ કરે, ધ્યાન ધરે, આંખોની પાપણો પણ મટકાવે નહીં, કથા કરે, કાવ્ય કરે, સારા ગુણગાન ગાય, એવું અનેક પ્રકારનું વર્તન કરે તે જોઈને ભૂલા ન પડવું, કારણ કે તે મારી આજ્ઞામાં વર્તતો નથી ને મનમુખી વર્તન કરે છે, એટલે તે મારાથી વિમુખ છે. અંત સમય તેને લેવા માટે અમે આવતા નથી. સંત સે વિરુદ્ધ વર્તન જાકા, કાવ્ય કીર્તન કરે મે પાકા, અહોનિશ ધ્યાન કરે મેરા, પલક ન પારહી નેત્ર હિ ફેરા, સો સબ મોસે વિમુખ કહાવે, અંત સમય તેહી હમ નહીં આવે. ગઢપુરમાં શ્રીહરિએ જીવેન્દ્ર નૃપને વાત કરતાં કહ્યું, અસત્પુરુષને અસુર જાણવો, જેને સત્સંગ થયો છે તેને જ અસુર ઓળખાય છે. અવતારોનું મૂર્તિઓનું ખંડન કરે, સત્પુરુષનો દ્રોહ કરે તે અસુર છે. હરિજનને વિષભરી દ્રષ્ટિથી જુએ, સંત હરિભક્તમાં અનંત દોષ પરઠે, તેને જોઈને રાત દિવસ બળ્યા કરે તે પણ અસુરની જાતિ છે. ભક્ત પાસે હાથ જોડી નમાય નહીં, મુખ મરડે, કસાઈ તુલ્ય પાપી જીવોના ગુણ ગાય, હરિવિમુખને હરિજનથી અધિક બુદ્ધિવાન કહી તેના વખાણ કરે, જગતના ફેલફિતુરમાં આનંદ માને, હરિજન સાથે કુસંપ કરે, આવા લક્ષણવાળાને પાપી અને અધર્મી જાણવા, દૈત્ય, રાક્ષસ, અસુર ને નિર્દય કસાઈ જાણવા. ચૂડાપુરમાં થાળ જમ્યા પછી શ્રીહરિ સંતો ભક્તોને કહે, સત્ય ક્યારેય અસત્ય થતું નથી, અસત્ય ક્યારેય સત્ય ઠરતું નથી. આમ વિચારી અમારા સત્સંગી હરિભક્તોએ ગાફલપણે ધર્મહીન લોકોની જાળમાં ફસાવું નહીં. દ્રઢ નિષ્ઠાવાળા ભક્તોને ઘસારો લાગતો નથી. માંડવીના પૂરજનોને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, શુદ્ધ વર્તન વિના મોક્ષ આપવાની વાત કરતો હોય તેને અસુર જાણવો. શાસ્ત્રો ભણીને અનંત જન્મ ખુવાર કરે પણ શુદ્ધ વર્તન વિના મોક્ષ ન થાય. શુદ્ધ ગુરુ મળ્યા વિના શુદ્ધ વર્તન થતું નથી. કાળા તળાવમાં શ્રીહરિ કહે, સંત હરિજનનું રૂપ ધરી સત્સંગમાં આસુરી જન ફરતા હોય તેનાથી ડરતા રહેવું. અમે સત્સંગના નિયમ બાંધ્યા છે, તેને તોડીને જે વર્તે તેને અસુર જાણવો. કોઈ સંત હરિભક્ત બ્રહ્મવેત્તા કે સમાધિનિષ્ઠ હોય પણ નિયમ અને નિશ્ચય વિનાનો હોય તો તેને અસુર અને વિમુખ જાણવો, નિયમ અને નિશ્ચય ઉપરથી જેવું અંતર હોય તેવું જણાય છે. નિયમ નિશ્ચય મેં દંભ રહાવે, જૈસો અંતર તૈસો કલાવે, તેહી કારણ હમ બાંધે નીમા, સબકે મોક્ષ કરન હિત સીમા. ભદ્રેશીમાં સુરચંદ શેઠને ઘરે શ્રીહરિએ વાત કરતા કહ્યું, સંત અસંતના ગુણ સમાન નથી, જેમ બગલો અને હંસ સમાન નથી. ચારામાં તેનો વિવેક જણાઈ આવે છે. હંસ મોતી અને પૈનો ચારો કરે છે, બગલો માછલા ખાય છે. જે સાધુ ધન રાખે, સ્ત્રીનો પ્રસંગ રાખે, લસણ ડુંગળી ખાય, ગાંજો ધંતુર માજમ અફીણ દારૂ માંસ સ્ત્રી વગેરેનું સેવન કરતા હોય, તેવાને જે ગુરુ કરે તેનો શી રીતે મોક્ષ થાય? તેની કોઈ તપાસ કરતું નથી. જેવો ગુરુનો મોક્ષ થાય તેવો શિષ્યનો થાય. સંત થઈને ધર્મ ન રાખે તે ઘોર નરકમાં પડે છે. સાધુ થઈને ધન સ્ત્રીનો સંગ રાખે તે અતિ પાતકી છે. પાપ કરે તેને પાતકી કહેવાય, તેને સંત કેવી રીતે કહેવાય? સંતને માર્ગે ચાલે તો સંત કહેવાય. સંત જીવનો મોક્ષ કરે, અસંત તો દુઃખ જ આપે. અસંતને પાપરત દેખીને લોક સાચા સંતને પૂજે છે. ભુજમાં શ્રીહરિ હરિજનોને કહેવા લાગ્યા, ધર્મનો એવો પ્રતાપ છે કે જે જન જેવો હોય તેને તેવો દેખાડી દે છે. સત્સંગમાં કપટથી ચાલી ધર્મની નકલ કરે ત્યારે અધર્મને લાગ મળે છે. તેને કુસંગમાં મોટેરો બનાવી નાક કાન કપાવે. પછી જગતમાં નકટો થઈને ફરે, જગત તેને જાણે છે પણ એકબીજાની મોહબતે કહી બતાવે નહીં. અધર્મીને બધી કળા આવડે છે. અધર્મી સત્સંગી થઈને બધાથી સરળ વર્તે, અમારા વચનને તલ તલ જેટલા યાદ રાખે અને કહી બતાવે, જેથી હરિભક્તને સાંભળીને ચિત્તમાં મોહ થાય ને તેને કોઈ કળી શકે નહીં. અધર્મી વિવિધ પ્રકારની કથા વાર્તા તપ કરી સત્સંગમાં જોર ભર્યો વર્તે ને સત્સંગમાં ત્યાગી ગૃહિના એક એક નિયમને તથા સત્સંગની બધી જ રીત કહી બતાવે. ખપવાળાને પણ જેવું તાન ન હોય તેવો સાવધાન તે દંભી વર્તે.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સંવંત 1880 ના કાર્તિક વદ એકાદશી ના દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં અથમણે દ્વાર ઓરડાની ઓસરી ડોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે પીળા પુષ્પના હાથોરા ખોસ્યા હતા ને પોતાના મુખારવિની આગળ મુનિ તથા દેશના હરભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરીને જ કરવી, પણ કોઈ ઉખાણે તે સારું તો ન જ કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં.
જગના ચાર વચનામૃત, ચારે ચાર વચનામૃત અમને સ્વામીજીએ મોડે કરાવ્યા હતા. પ્રથમ 16, પ્રથમ 18, મધ્ય 37, 41. જેને પોતાની કથા વાર્તા સેવા ભજન ભક્તિમાં જરાય વિઘ્ન ન લાવવું હોય તો, જેને પોતાની સેવાનું સંપૂર્ણ ફળ હરેક સેકન્ડે પ્રાપ્ત કરવું હોય તો, જેને નિરંતર વૃદ્ધિને જ પામવું હોય તો, જેને અંતરનો રાજીવો મેળવી જ લેવો હોય તો, જેને પ્રભુના દીકરા તરીકેનું એક મંગલકારી શુદ્ધ સરસ જીવન જીવવું હોય તો, આ ચાર વચનામૃત તરફ દરેકે નજર રાખવી પડે જ. ખૂબ ધ્યાન રાખજો. પ્રશ્ન એટલો જ છે કે આટલા વર્ષોની સેવા આપની ક્યાં જાય છે? આપણે શોધી લેવું છે. ભવિષ્યમાં તમારો કોઈ પ્રશ્ન ન નીકળે કે અમે 20-20 વર્ષ સુધી સેવા કરીને અમે કર્યું છું, બહુ થોડા સમયમાં બહુ અદભુત પ્રાપ્તિ કરી લેવી છે, સેવાનું એ મૂર્તિમાન સ્વરૂપ, સેવાજેનું જીવન, સેવાજેનો આધાર, સેવાજેનો પ્રાણ, સેવાજેનું સર્વસ્વ, સેવા સિવાય રહી શકે જ નહીં, સેવા એ જ એની સાધના, એવા મૂર્તિમાન સ્વરૂપ સ્વરૂપે બાપા, જેમની શતાબ્દી આપને બહુ થોડા વર્ષોમાં દિવસોમાં જયારે ઉજવીશું ત્યારે આપને કોક એવી મંગલકારી ભાવનાથી ઉજવી લઈએ, સેવા સિવાય કિંચિત ન રહી શકે એક જીવન કેવું હશે, કિંચિત બાપાનું આખું જીવન જયારે આપણે તપાસીએ, સવારના 3:30 વાગ્યાથી રાતના 12:30 વાગ્યા સુધી કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ 50-60 વર્ષના ઇતિહાસમાં એક મિનિટ એમને આરામ કર્યો હોય એવો કોઈ દિવસ એમના જીવનમાંથી ભાગ્યે જ પસાર થયો હોય, એ ઉમંગ કેવો હશે, એ ઉત્સાહ કેવો હશે, એ કોઈ શાસ્ત્રીજી મહારાજને રાજી કરવાની ભાવના કેવી હશે, આપણે એક વિચારવાનો છે. આપણને સૂચ કદાચ ન પડતી હોય તો પણ ગુણાતીત પુરુષો જે રીતે જીવન જીવી ગયા, અથવા એવા જીવન મુક્તો જે રીતે જીવન જીવી ગયા, એના થોડા ઘણા પ્રસંગો રાત્રે આપણે વિચાર કરીને તો સૂતા સૂઈએ તો ખરા જ, આપણને સમય મળે રાત્રે પથારીમાં થોડા વહેલા જતા રહીએ, 10:30 વાગે 11:15 વાગે ચેષ્ટા પૂરી થાય, 11 વાગે પથારીમાં જતા રહો, શા માટે એ લીમડોને કાંઈ શોધવાની જરૂર નથી, કોઈની જોડે બેઠક ઉઠક રાખવાની બી જરૂર નથી, આપને પથારીમાં જતા રહીએ, પથારીમાં 5 મિનિટ ધૂન કરી લે બેસીને, એકદમ પથારીમાં સૂઈ બી નહીં જવાનું, 5-10 મિનિટ ધૂન કરી 5-10 મિનિટ આ વિચારમાં રહીએ, 24 કલાકમાં આજના દિવસે મારી સેવા પ્રભુને કેટલી પહોંચી, મધ્યના 41 પ્રમાણે 37 પ્રમાણે મારા થકી કેટલી સેવા થઈ, આપણે વિચાર કરતા કરતા સોજ, તમને મેં કેટલાય દિવસોથી કહ્યું છે વાતો મને કરો, થોડા વચનાવત યાદ રાખવા જ, બાકીનું જે કંઈ કામ થાય છે ને એ સેવા સ્વરૂપે થાય છે, એ તમારું કોઈ સત્કર્મ નથી, જે કરવાનું છે એ પહેલું કરવાનું છે, નથી કરવાનું એ પહેલું કરો છો, એ આપણે ખૂબ સજાગ રહેવાની જરૂર છે. એકાંતિક એટલે શું? એકના અંતને પામે. એકાંતિક એટલે શું? એકાંતવાસ 24 કલાક. એકાંતિક શું એટલે શું? જંગલ, વન, શહેર કે ઘર કે મંદિર બધું સરખો. આ વાત તમે ધીમે રહીને સમજો, સમજ્યા સિવાય છૂટકો નથી. જંગલમાં એકાંતમાં જ હોઈએ, ચકલા અને કૂતરા ગધેડા વાઘ સિંહ જોડે જ વાતો કરવાની હોય, એકાંતમાં જ હોય, ઝાડ જોડે ગાયો જોડે જ વાતો કરવાની હોય, કોઈ મંદિરમાં વાતો જ કરીએ ત્યારે મારી સામેનું પાત્ર એક પ્રભુનું સ્વરૂપ છે, આજ ભાવથી વાતો કરવાની પ્રેક્ટિસ પાડી હોય તો, કોઈ સેવા કરીએ હું પ્રભુની જ સેવા કરી રહ્યો છું એવી ભાવના ખરેખર રાખી હોય તો, એકાંતવાસ, વનવાસ, ઘર, જંગલ, મંદિર બધું સરખું લાગે.
આત્મીય સમાજની જય જય જય.